આપણે આગળ જોયું વિષ્ણુ સહસ્રના ચોથા શ્લોકનો 30મો નામ છે કે નિધિર અવ્યય. તો આપણે એ વિષ્ણુ સહસ્રનું જે પાઠ કરીએ છીએ એ પણ એમાંનું જે એક અંગ છે, અને એ જ રીતે અવ્યય નિધિને આપણે ઉપાસીએ છીએ. રોજ 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 દિવસમાં 2-4-5-25 વાર, 100 વાર, 108 વાર, તો પોતાના હૃદયપૂર્વક અંતઃકરણથી આ નામ સ્મરણ કરવાથી ભગવાનની અવિચલ કૃપા અચૂક પ્રાપ્ત થાય છે. અને એ જ અવિચલ ભંડાર, કે ક્યારે ભગવાનની કૃપા ગમે એટલી વહેંચાતી હોય છતાંય ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખાલી થાય જ નહીં, ઓછી થાય જ નહીં. ભગવાન તો કૃપાનાથ છે, કૃપાનો ભંડાર છે. એ ભક્તોની ઉપર અહર્નિશ કૃપાનો વરસાદ વરસાવ્યા કરે, છતાં એને ત્યાં ખૂટે. ભગવાન કેવો નિધિ, અવ્યય નિધિ છે. સૂર્ય ભગવાન આટલો પ્રકાશ આપે છે રાત દિવસ, ક્યારે એના વોલ્ટેજ ઓછા થયા, ક્યારે ખૂટ્યો, ક્યારે એને અંધારું કર્યું, બંધ રહ્યો. અરે આ વરસાદ વરસે છે તો બધાને માટે વરસે છે, બધાને માટે, અને છતાંય ખૂટતો નથી. સૂર્યનો પ્રકાશ ઓછો થતો નથી, સૂર્ય ઝાંખો થતો નથી. આ છે નિધિ અવ્યય. આટલું બધું ખર્ચાતું હોય છતાંય ક્યારે પણ એની અંદરથી સહેજે એક રજકણ પણ જેટલું ઓછું ના થાય. તો આ છે ઉર્જાનો ભંડાર. એ ભગવાન સ્વયં પોતાનું સ્વરૂપ છે. આ પ્રકૃતિની અંદર જે કઈ છે એ પરમાત્માની જ શક્તિ અવિરતપણે કામ કરી રહી છે, અને અવિરતપણે કામ કરતી એ શક્તિને અહીંયા અગાડી નિધિ અવ્યય તરીકે ઓળખી, અને એને ઓળખ્યા પછી અરે આ તો ભગવાન સ્વયંનો ગુણ છે. ભગવાન ક્યારે બદલાતા નથી, ઓછા વધતા થતા નથી. તો એને જ ભગવાનનું નામ આપી દીધું. જેવો ગુણ હોય એવું નામ આપવામાં આવે. ગળ્યું હોય, ગળપણ હોય તો એને ગળ્યું જ કહેવાય ને, મરચું હોય કહેવાય. એમ ભગવાનનો જે સ્વભાવ છે, જેવો છે, એ પ્રમાણે એને એનું જ નામ આપી દેવામાં આવ્યું. અહીંયા નિધિર અવ્યય પછીથી આપણે આગળ જોઈએ. સંભવ સમ નામ પોતાની ઈચ્છાથી ભવ જન્મે છે, તે જન્મ ધારણ કરે છે. પ્રભુને ક્યારેય જન્મવા જવું પડતું નથી. પરમાત્મા ક્યારેય પણ કોઈ કારણસર કે કોઈ કર્મવશાત એને જન્મવું પડતું નથી. સામાન્ય જીવને કર્મવશ, પ્રારબ્ધવશ જન્મવું પડે છે. જ્યારે પરમાત્માને આ ધરાતલ ઉપર અવતાર લેવો હોય ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે સંભવ સ્વેચ્છાથી જન્મ ધારણ કરનાર જે છે, એટલા માટે ભગવાનનું નામ છે સંભવ. સંભવાય છે, અને એ સંભવ ભગવાન શિવ માટે પણ વાપર્યું છે. જેમ સર્વ કહ્યું એમ સંભવો ભાવનો ભરતા પ્રભવ પ્રભુરીશ્વર. આ સંભવ એટલે સ્વેચ્છાથી જન્મ ધારણ કરવો, જન્મ. ભગવાને ગીતાની અંદર પણ એક વચન આપ્યું છે કે સાધુનું રક્ષણ કરવા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે સંભવામિ યુગે યુગે. આમ ભગવાન પોતાની ઈચ્છાથી, કે હું મારી ઈચ્છાથી જન્મું છું અને મારી ઈચ્છાથી હું પાછો, તો સંભવામિ યુગે યુગે જન્મ કર્મ જ મેં દિવ્યમ, મારા જન્મ કર્મ દિવ્ય હોય છે. परंतु आ संभव जे कहू एनी अंदर भगवान आवे छे, पण एवो काल मात्र बहारना जगत में फैलातो नथी के दुनिया में भगवान अवतार ले छे अने एनो संहार करीने बार हळवो करे छे धरती नो। मनुष्यना अंतःकरण में पण घणीवार अधर्मनु राज्य स्थपाई जतु होय छे, दुराचार वासनाओ विकृति व्यसनो एवी एवी विकृतिओ एना जीवन में प्रवेश करी गई होय के एने मानस तरीके ओळखो के केम, एने मानस कहेवो के केम, ये पण विचार करवो पड़े। तो मनुष्यना अंतःकरण में आवी दुराचारनी पापनी जे वृत्तिओ पेसी गई होय त्यारे आपणा जीवननी अंदर अधर्मनु राज्य फैलाई जतुं होय। आसुरी राक्षसी अने पैसाचिक वृत्तिओ आपणा शरीरमां मनुष्य शरीरमां जोर पकड़े छे, अने एवा समये पण भगवान जो अंतःकरणमां आवीने स्फुरे कोईना उपदेश द्वारा के भगवाननी इच्छा द्वारा, कविना आगळ के भगवान पोतानी इच्छा प्रमाणे जन्म धारण करे छे, तो क्यारेक व्यक्तिना जीवननी अंदर कोई एवी परिस्थितिनुं सर्जन थाय आवी विकृतिवाळानो दुराचारीना मनमां, तो ए समये क्यारेक भगवत कृपाथी एना अंतःकरणमां प्रभु स्वेच्छाए प्रगटे एने साची समझ आपे, एनी जे कुटेवो छे एना कुसंस्कार छे एनो दुराचार छे के जे कई कुटिल वृत्तिओ छे बधी ज नाश पामे, भगवान प्रसन्न थईने साहजिकताथी तो आपणे एम चमत्कार मानी ओहो आनी पर भगवानी केवी कृपा थई गई। तो आम ए भगवद कृपा एटलो बधो विशाळ भंडार छे एनो, कोई पण व्यक्तिना जीवनमां आकस्मिक परिवर्तन लावी दई एने दुराचारीमांथी सदाचारी सज्जन बनावे, एने राक्षसमांथी देव बनावे छे, एने लूंटारामांथी एक ऋषि बनावे छे, जेम वालियो लूंटारो हतो आटला बधा पाप करतो पण नारदजीना माध्यमथी एना अंतःकरणनी अंदर परिवर्तन आव्यु, एना अंतःकरणमां वालियाना अंतःकरणमां भगवाननो जन्म थयो, अने एने कारणे एनी दुर्वृत्तिओ नाश पामी। आम भगवान एना हृदयमां अंतरमां अंतःकरणमां प्रगट थईने आवी वृत्तिओनो नाश करे छे, अने ए रीते मनुष्यने धर्मने मार्गे वाळे छे, एटले स्वेच्छाथी परमात्मा अवतरे छे। आम संभव शब्द ने भगवानना संभव नाम ने आपणे समझ्या, एनो अर्थ समझ्या कि भगवान पोतानी इच्छा अनुसार निज इच्छा निर्मित तनु माया गुण गोपार। तो आम इंद्रियो अने मायाथी पार परमात्मा छे, छताय भक्तना सज्जनना अंतःकरणमां प्रगट। संभवः पछी आवे छे भावनः, भक्तना हितनुं सतत चिंतन करना, भक्तना हितनुं हितनी सतत चिंता करनार देखभाळ करनार ये पण भगवान, अने एटला माटे कहू भावन परम पावन भक्तन भावन। आ चार सूत्रो आपणे मंदिरमां लखेला छे, आवो त्यारे शोधी काढशे ने इनाम आपीशुं। तो भावन शब्द એ પણ એક ભગવાનનું નામ છે, અને ભાવન એ પણ આમ પ્રાકૃતિકતામાં જોઈએ તો મનુષ્યના જીવનની અંદર જયારે કઈ પણ આપત્તિ આવી પડે ત્યારે એ પ્રભુને પુકારતો, પ્રભુ હવે તું, તો ભગવાન પણ એની એની પ્રાર્થના એનો આર્તનાદ સાંભળીને એની વારે થાય, એને સાંત્વના આપે, એને સફળતા આપે, એને સુખ આપે. અને એ રીતે ભક્તના હિતનું સતત ચિંતન કરનાર પરમાત્મા છે, એટલા માટે એ ભાવ. અને જેવું જે કાર્ય કરતો હોય એ પ્રમાણે એનું નામ પડી જાય. જો ઘાણી ફેરવતો તને ઘાંચી કહેવાય, વાસણ ઘડતો હોય માટીના તને કુંભાર કહેવાય, લોઢા કે લાકડા સાથે કામ કરતો હોય તને સુથાર કે લુહાર કહેવાય. એમ ભગવાન ભક્તોની ચિંતાનું કામ કરે છે, માટે એને ભાવન કહ્યો. પેલાને લુહાર કહ્યો અને ભાવન કહી દીધો. એટલે આ જે ભગવાનના નામ અઘરા નથી, આ બહુ સરળ છે. એ સરળતાને સમજતા આપણને સમય લાગે, અને જો સમજીએ ને તો એમ લાગે ઓહો આટલું બધું સરળ છે ભગવાનનું નામ. તો આ ભગવાનના નામની શક્તિ છે, એનો મહિમા છે. અને એ મહિમા પ્રગટ કરાવતું આ જે સ્તોત્ર છે એનું નામ છે વિષ્ણુ શાસ્ત્ર. હજારો હજાર નામ જોઈશું આપણે તો એમાં આ જ વસ્તુ મળશે, બીજું કઈ જ નહીં હોય, જીવનની સાહજિક. અને આ પ્રકૃતિનું દર્શન એ જ વિષ્ણુ શાસ્ત્રનો મૂળ વિષય છે. આખી પ્રકૃતિનું એટલે માણસની પ્રકૃતિનું, એના શરીરનું, આ જગતની પ્રકૃતિ, એમાં ચારે બાજુ એની જ શક્તિ છે અને એ જ સર્વત્ર વ્યાપ્ત છે પ્રકૃતિમાં. અને એટલા માટે પ્રકૃતિજન્ય આખો ભાવ વિષ્ણુ શાસ્ત્રમાંથી જ પ્રગટ થાય છે. અને એ વિષ્ણુ શાસ્ત્ર જ આપણા સૌને માટે એક પ્રકૃતિ દર્શન છે. અહીંયા તો આપણે સિમેન્ટના જંગલોમાં દિવાલોની અંદર બેસીએ છીએ, પણ જયારે વનમાં જઈએ, એની વંદરાઈ સૃષ્ટિ, એની જંગલની સૃષ્ટિ જોઈએ, પશુઓ પક્ષીઓ વનસ્પતિ ઘાસ એની અંદર ફળ ફૂલ આ બધું, તો એ પ્રકૃતિની અંદર આપણને શાંતિ નિરવતા લાગશે, એની અંદર સુંદરતા લાગશે, ભવ્યતા લાગશે, એનો આનંદ આવશે. તો બધું ક્યાંથી આવે છે? પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એના વગર કશું શક્ય નથી. એટલે એ આનંદ ભવ્યતા નિરવતા સાત્વિકતા શાંતિ બધા જ ભગવાનની અંદર રહેલા ગુણ. અને પાછું આપણને પ્રકૃતિની વચ્ચે લઈ જાય છે એની જ વાતો. એટલે વિષ્ણુ શાસ્ત્રના હજારે હજાર નામ આખું સ્તોત્ર પ્રકૃતિ નિરૂપણ છે, બીજું કશું. વિનોબા ભાવે પણ જયારે વિષ્ણુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો ને, ત્યારે એમણે વિષ્ણુ શાસ્ત્ર માટે પોતાનું આ જ મંતવ્ય આપ્યું. વિષ્ણુ શાસ્ત્ર એટલે પ્રકૃતિ નિરૂપણ, પ્રકૃતિનું દર્શન. સમસ્ત પ્રકૃતિમાં પરમાત્મા રહેલો છે અને એનું દર્શન થાય એ જ વિષય આ વિષ્ણુ શાસ્ત્ર. સંદરા મહારાજ, જય મહારાજ.